તારીખ 2/2/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 813 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 477.
દ્રવ્યમાં લાગુ પડે છે, જનરલ ડેફિનેશન જેવું છે, બધાને લાગુ પડે છે. છ પદાર્થને એ વસ્તુનો જે સ્વભાવ છે તે ધર્મ છે. આપણે ત્યાં ધર્મ એ રૂઢિવાચક શબ્દ થયો છે. જે કોઈ સંપ્રદાયમાં જે તે રૂઢિને અનુસરે તેને તે ધર્મ પાળતો ગણવામાં આવ્યો છે. અને આવી સમજણ એટલી બધી દ્રઢ અને રૂઢ થઈ ગઈ છે કે રૂઢિ અને રીત રિવાજને લોકો ધર્મ માનવા લાગ્યા છે. સામાન્ય જનતા તો એવું માને, પણ લગભગ વિદ્વાનોની પણ આ પરિસ્થિતિ હોય છે. જો ગુરુદેવનો એક દ્રષ્ટાંતથી આ વિષય સ્પષ્ટ કરીએ, ગુરુદેવનો દેહથી જન્મ થયો સ્થાનકવાસીમાં, અને એમણે આ ધર્મ વિતરાગામનાયને અનુકૂળ નથી એવું જ્યારે લાગ્યું, અથવા વસ્તુનો સ્વભાવ જે જ્ઞાન અને અનંત સુખ છે એ વસ્તુના સ્વભાવને પ્રગટ કરવા માટે આમાં કાંઈ નથી, ત્યારે એમણે એ સંપ્રદાય અને રૂઢિરિવાજને છોડી દીધા. ત્યાં સુધી રૂઢિરિવાજને છોડી દીધા કે એ સંપ્રદાયની દીક્ષા હતી એને પણ છોડી દીધી. દિગંબર શાસ્ત્રોમાંથી, દિગંબર આચાર્યોના શાસ્ત્રોમાંથી એમને સત્ય મળ્યું. વસ્તુનો સ્વભાવ પોતે પોતાના નિજ પુરુષાર્થથી પ્રગટ કર્યો, એ નિજ પુરુષાર્થનું અનુસંધાન થવામાં દિગંબર આચાર્યોના, કુમકુંદાદી આચાર્યોના શાસ્ત્રો એમને નિમિત્તભૂત થયા. તેથી એમણે એ વાત પણ જગત સમક્ષ પ્રગટ કરી, કેમ કે નિમિત્તને યથાયોગ્ય સ્થાને ન રાખે, ન બતાવે, ન સ્વીકારે તો એમાં નિન્નવ મિથ્યાત્વ નામનો દોષ આવે છે. નિન્નવનો દોષ એને કહે છે. નિન્નવ એટલે જેની પાસેથી મળ્યું હોય, મળવામાં જે નિમિત્ત થયું હોય એનું નામ ગુપ્ત રાખવું, એનો વિનય જાહેર ન કરવો, એને નિન્નવ નામનો દોષ કહે છે. એ મિથ્યાત્મના દોષમાં જાય છે. એટલે એમણે એ પ્રસિદ્ધ કર્યું, અને એ આચાર્યોનો અને એ ગ્રંથોનો એમણે ખૂબ ખૂબ મહિમા કર્યો, વિનય કર્યો. ત્યારે દિગંબર સંપ્રદાય વાળા એમ સમજી બેઠા કે આ અમારી રૂઢિમાં આવ્યા ને ફસાણા, પણ ખરેખર એવું પણ નહોતું. સંપ્રદાય જુદી ચીજ છે ને તત્વ જુદી ચીજ છે, આ બે વાત જુદી જુદી સમજવી પડશે. જો ગુરુદેવે દિગંબરના સંપ્રદાયને સ્વીકાર્યો હોત તો એમાં જે કુરૂઢિઓ, કુરિવાજો અને મિથ્યાત્મના, ગ્રહિત મિથ્યાત્મના પોષણ થાય એવા જે રીત રિવાજો અને રૂઢિનો સ્વીકાર કર્યો હતો એનો સ્વીકાર કરી લીધો હોત, પણ એમણે એનો પણ નિષેધ કર્યો. દિગંબરના વિદ્વાનો, દિગંબરના જે ચાલુ સ્થિતિમાં મુનિનો વેશ ધારણ કરનારા બધાને ઉભા રાખ્યા કે ભલે તમે નગ્ન વેશ ધારણ કર્યો હોય, અમે મુનિ તરીકે નથી માનતા, સંપ્રદાય તમારો માને છે, અમે નથી માનતા. જે સંપ્રદાય તમને વિદ્વાનો તરીકે માને છે, અમે એને હજી સમ્યક દ્રષ્ટિ નથી માનતા, ભલે શાસ્ત્રનું અધ્યયન હોય. અને તમારામાં પણ જે વિકૃતિઓ આવી છે સંપ્રદાય ગ્રસિત, એ વિકૃતિઓને અમે સ્વીકારતા નથી. આમ ગુરુદેવ એક સત્યને વળગીને રહેલા હતા, સંપ્રદાયને વળગીને રહેલા નહોતા. આ તફાવત બહુ ઓછા જાણે છે આપણા મુમુક્ષુઓને, આપણા કહેવાતા વિદ્વાનો પણ આ તફાવત હજી સમજતા નથી. અને એમ કહે છે કે અમારા વિદ્વાનો ને અમારો સંપ્રદાય આ નહીં માને, માટે આમ નહીં ચાલે. પણ તમારો સંપ્રદાય ને તમારા વિદ્વાનોથી ગુરુદેવની ચાલ, ગુરુદેવનું વ્યક્તિત્વ, ગુરુદેવનો ઉપદેશ, ગુરુદેવે પ્રરૂપેલું તત્વ બિલકુલ સ્વતંત્ર છે. કોઈ તમારા બંધનમાં રહીને એમણે કર્યું નથી. તમે ભલે સામેથી આવ્યા હોય, એ તમારી પાસે સામેથી આવ્યા નથી. આ વિશે આજે આપણા સમાજની અંદર અસ્પષ્ટ છે એવું સમજાય છે, પ્રસંગોપાત એવું બને છે ત્યારે એવું સમજાય છે. ત્યાંથી આ વિશે આપણા ત્યાં પણ લોકો સમજ્યા નથી. બીજાનો તો શું વિચાર કરવો, કંઈક વિચાર આવ્યો કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, એને નાતનું, જાતનું, સંપ્રદાયનું, વાળાનું બંધન નથી. શ્રીમદજીએ તો બહુ ચોખ્ખું કહ્યું કે હું કોઈ ગચ્છમાં નથી, મતમાં નથી, સંપ્રદાયમાં નથી, વાડામાં નથી. ધર્મદાસજી ક્ષુલ્લક તો બધી સાક્ષણ, કેમ કે આમાં જૈનમાં સ્થાનકવાસીમાં શ્રીમદ એટલા આવું બોલ્યા હશે. ધર્મદાસજી ક્ષુલ્લક મૂળ દિગંબર, ગર્ભ દિગંબર, હું બૌદ્ધ મતી નથી, હું વિષ્ણુ મતી નથી, હું કોઈ નથી, હું જૈન મતી પણ હું નથી. આમ લઈ લીધું, આમ શરૂઆત કરી છે. એ શું કહેવા માંગે છે કે એમ કહેવા માંગે છે કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, કોઈ સંપ્રદાય ધર્મ નથી. ધર્મ સંપ્રદાયની કોટડીમાં કેદ કરી શકાય એવી ચીજ નથી. ધર્મ નાત જાતના બંધનમાં કેદ કરી શકાય એવી ચીજ નથી. વાળા બંધી એ ધર્મથી પ્રતિકૂળ પ્રણાલિકા છે. વાળા બંધી એ ધર્મની જે વિશાળતા છે, એ વિશાળતાને રૂંધન કરનારી, રોકનારી, ધર્મની વિશાળતાનું ગળું મળનારી એક વિરુદ્ધ પ્રણાલિકા છે કે જેમાં સંપ્રદાયવાદ, સંપ્રદાયતા ઊભી થાય છે. એને એને ધર્મને અનુકૂળતા નથી પણ પરસ્પર વિરુદ્ધતા રહી છે. અને એ વિષય વિદ્વાનો પણ આજે નથી સમજી શકતા, એ બાજુ વિચાર નથી કરતા કે આ શું ચીજ છે. ચાંડાળ શું તિર્યંચ પામે છે? અઢી દ્વીપની બાર પંચમ ગુણ સ્થાને જે તિર્યંચો સ્વરૂપ સ્થિરતામાં, પંચમ ગુણ સ્થાનની સ્વરૂપ સ્થિરતામાં બિરાજે છે, એ સર્વાર સિદ્ધિના સમ્યક દ્રષ્ટિ દેવ એનાથી હેઠ છે. એ જૈન ધર્મ કહે ખોળિયું તિર્યંચનું હોય, નાદ જાતના તો સવાલ ક્યાં રહ્યો? મનુષ્યની નાદ જાતના તો ચાંડાળનો સવાલ ક્યાં રહ્યો? પણ ખોળિયું તિર્યંચનું હોય, પાપના પરિણામમાં ગયા છે. પણ ધર્મ વસ્તુનો સ્વભાવ ધારણ કર્યો, જે વસ્તુ આત્મ વસ્તુ, એના સ્વભાવમાં રહેલું જે અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ, અનંત આનંદ, અનંત ચતુષ્ટય મંડિત છે, જે એવા સ્વરૂપને જેણે ધારણ કર્યું શ્રદ્ધા જ્ઞાનમાં, ગણધર દેવ કહે છે કે તે દેવ છે. દેવા વદંતી ગણધર દેવ એમ કહે છે આ રત્નકરણ શ્રાવકાચારમાં, એ તો દેવ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, એની વિશાળતા સર્વ આત્માઓને આવરી લે છે, એમાં કોઈ આત્મા બાકી નથી. અરે ભવી અભવીનો ભંગભેદ ત્યાં લાગુ પડતો નથી, કેમ કે એ તો પર્યાયની મુખ્યતા એ ભવી અભવી છે. અરે પારિણામિક ભાવે હોય તો પણ એ પર્યાયની મુખ્યતાથી એ ધર્મની વાત છે, એ મૂળ ધર્મ નથી. ભવી અભવી એ યોગ્યતારૂપ ધર્મ છે, એ કોઈ મૂળ ધર્મ નથી. મૂળ ધર્મ તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે, જેને શુદ્ધ પારિણામિક કહે છે. અને ભવ્યત્વ અભવ્યને તો ભગવાન અશુદ્ધ પારિણામિક કહે. પારિણામિક છે તો પણ તે અશુદ્ધ પારિણામિક છે, એમાં અભવ્યત્વ અશુદ્ધ પારિણામિક છે અને ભવ્યત્વ શુદ્ધ પારિણામિક છે એમ પણ નથી. બંને અશુદ્ધ પારિણામિક છે, કેમ કે બંને સાપેક્ષ છે એકબીજાથી. અને પરમ પારિણામિક ભાવ પરમ નિરપેક્ષ છે, એ શુદ્ધ પારિણામિક છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, એ આત્મવસ્તુનો અનંત જ્ઞાન અનંત આનંદ આદિ સ્વભાવ છે તે ધર્મ છે. મૂળ સ્વભાવ તેનો ધર્મ છે, એ એનું સ્વરૂપ છે. અને એવા સ્વભાવને અંતર્મુખ થઈને પ્રગટ કરવો એ પ્રગટ ધર્મ છે, એ વાસ્તવિક ધર્મ છે, પ્રગટ થયેલો ધર્મ છે. એનું નામ જૈન ધર્મ કષાયોને જીતવાના ગુણથી પાડ્યું છે. કષાયોને જીતાઈ જાય છે ત્યાં અનાદિથી આત્મા કષાય પાસે ઈચ્છા પાસે હારેલો છે, ત્યાં એ વિજય મેળવે છે. ઈચ્છા ઉપર મન ઉપર વિજય મેળવે છે, એટલે એને જૈન કહ્યા. પણ છે એ વસ્તુનો સ્વભાવ. સ્વભાવ તો ત્રિકાળ છે અને ધર્મ તો વર્તમાન ક્ષણિક પર્યાય છે. હવે અહીંયા ધર્મને પ્રગટ પર્યાયમાં વાત લે છે કે વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ કહેવો છે, તો સ્વભાવ તો ત્રિકાળ છે અને અહીંયા જે ધર્મનો વિષય ચર્ચવો છે એ ક્ષણિક પર્યાય છે, એની વાત કરવી છે. છતાં અહીં ત્રિકાળ સ્વભાવનો નિર્ણય કરીને એમાં વળીને અભેદ થાય છે. ધર્મ કેવો છે કે ક્ષણિક પર્યાય હોવા છતાં ત્રિકાળી સ્વભાવમાં અભેદતાને સાધે છે ભાવથી, કે આ હું અને આ બે જુદા નહીં, એવું જેમાં વાચ્ય છે. વાચકમાં તો આ હું એમ આ ને હું ભેદ જુદા રહે છે, ભેદ પડે છે. વાચ્યમાં એમ નથી, વાચ્યમાં તો અભેદતા સધાય છે પોતાના ત્રિકાળી સ્વભાવમાં. ક્ષણિક પર્યાય અભેદતા સાધે છે ત્યારે જીવો ત્રિકાળી સ્વભાવ છે તેવા સ્વ આકારે નિજ આકારે સ્વાકાર ભાવે પર્યાયની ઉત્પત્તિ થાય છે. એ સ્વભાવ સદ્રશ પદ પર્યાય જોઈને એને પણ ધર્મ કહ્યો. છે તો વસ્તુનો સ્વભાવ તે ધર્મ, પણ જે ક્ષણિક પર્યાય સ્વભાવાકારે થઈ, સ્વભાવ સદ્રશ થઈ, સ્વભાવ સ્વરૂપ થઈ ગઈ તેને પણ ધર્મ કહેવામાં આવ્યો. અને જે પર્યાય સ્વભાવ સદ્રશ ન થઈ, રાગ દ્વેષ મોહ શુભાશુ ભાવ જે સ્વભાવ સદ્રશ ન થઈ તે ધર્મ નથી એમ કહ્યું. આ કેમ શુભ ભાવને ધર્મ નથી કહેતા, કે એવો સ્વભાવ નથી માટે એને ધર્મ નથી કહેતા. અને વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, વસ્તુ સહાવો ધર્મો, તો વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. લોકો પાપને અધર્મ માની બેઠા છે અને પુણ્યને ધર્મ માની બેઠા છે, એટલે શુભ ભાવને અધર્મ કહો કે ધર્મ નથી એમ કહો, એટલે એને એમ થાય છે કે અરે શુભ ભાવને પાપ કહે છે આ તો, આવું આ વાત આપણે કેમ માનીએ, આપણે આ વાત સંમત ન કરીએ. એવું સમજીને એને એ વિષય કઠોર લાગે છે, કઠણ પડે છે. પણ ખરેખર જેવો સ્વભાવ છે તેવી પ્રગટ અવસ્થા થાય તો એને ધર્મ કહીએ. જેવો સ્વભાવ છે તેનાથી વિરુદ્ધ જાતિના સ્વભાવ વાળી જે અવસ્થા છે તે ચાહે અશુભ રૂપ હો કે શુભ રૂપ હો એને ધર્મ કહેવાય નહીં, કેમ કે એમાં વસ્તુનો સ્વભાવ નથી, ઉલટું છે, સ્વભાવથી ઉલટું વિભાવ છે. સ્વભાવ તો ત્રિકાળ છે અને ધર્મ તો વર્તમાન ક્ષણિક પર્યાય છે. એટલે એક વિચાર આવ્યો હતો, એ ભાઈઓ આવે છે ને બધા, એમને એમ કે તમારા સંપ્રદાય બદલી નાખો છે, તમે શ્વેતાંબર સંપ્રદાયમાં આવ્યા, હવે તમે દિગંબર સંપ્રદાયમાં જશો, તમારા સંપ્રદાય પક્ષ પલટો કરીને સંપ્રદાય બદલવો છે કે નહીં? અમારે સંપ્રદાય તો સંપ્રદાયમાં આવી ગયા એ ભૂલ હતી, સંપ્રદાયમાં અમારે રહેવું નથી. અમારે તો વસ્તુનો જે સ્વભાવ એ સ્વભાવ પ્રત્યે જોવું છે, અમારા પરિણામને ત્યાં લઈ જવા છે ને, વસ્તુનો સ્વભાવ અમારે ધારણ કરવો છે. શ્વેતાંબર સંપ્રદાયમાંથી દિગંબર સંપ્રદાયમાં અમારે જવું છે એ વાત નથી. ઠીક આમ છે, સંપ્રદાયની વાડાબંધી ગજબનું ઝેર છે, જે વસ્તુના સ્વભાવનો વિરોધ કરે છે એ ઝેર પણ વસ્તુના સ્વભાવનો વિરોધ કરે છે, એવી પરિસ્થિતિ છે. એટલે જ્ઞાનીઓએ તો પોકારીને કહી દીધું, હું ગચ્છમાં નથી, મતમાં નથી, વાડામાં નથી, સંપ્રદાયમાં હું નથી. એટલે સંપ્રદાય બદલવાનો આ વિષય નથી, માત્ર સત્યને, સત સ્વરૂપ છે જે સત્ય છે કે જે સત સ્વરૂપ છે, સત સ્વરૂપ છે કે જે સત્ય છે, જે કલ્યાણમય છે, જે જ્ઞાનમય છે, એને જ અંગીકાર કરવાનો વિષય છે. એને અંગીકાર કરતા આત્માને અનંત સંસારનું પરિભ્રમણ બંધ થઈ અને સાદી અનંત અનંત સમાધિ સુખની પ્રાપ્તિ થાય છે. વિકૃતિ છે ને હજી છે ને સંપ્રદાયમાં, તો
લોક વિરુદ્ધ ના આચરવો નહીં.
અજ્ઞાનીઓના ટોળાને લોક કહેવો કે જ્ઞાની સંમત કરે એને લોક કહેવો? ભગવાનના સમવસરણમાં આ 24 ના આદિનાથ ભગવાન પ્રથમ તીર્થંકર થયા ત્યારે એમનો અભિપ્રાય જે બહાર આવ્યો વાણીમાં પહેલો વહેલો, 1 કરોડ પૂરું થઈ ગયા, અબજો ને અબજો વર્ષ ગયા, એ પહેલાની વાત છે. ત્યારે 363 પાખંડ ઉત્પન્ન થયા. કોની બહુમતી? ભગવાનનો તો એક જ મત રહ્યો, જીન મત તો એક રહ્યો, અને વિરુદ્ધમાં 363. પછી બહુમતી પ્રમાણે ભગવાને ન ચાલવું. 363 અમે ઉભા હતા એમ નથી. અનંતા અનંત અજ્ઞાનીઓ છે, જ્ઞાનીઓ બહુ અલ્પ છે. કોના માર્ગે ચાલવું? ધર્મમાં તો ધર્મનો આધાર સત્ય છે, સત્યના આધારે ધર્મના માર્ગે ચલાય છે, સંખ્યાના આધારે ધર્મના માર્ગે ચાલવાનું બધું. છતાં અહીં ત્રિકાળ સ્વભાવનો નિર્ણય કરીને એમાં વળીને ક્ષણિક પર્યાય અભેદ થાય છે, તેથી સ્વભાવને પણ ધર્મ કહ્યો, જેમાં તે અભેદ થાય છે એને ધર્મ કહ્યો, વર્તમાન શુદ્ધ અવસ્થાને ધર્મ કહ્યો, અને એ શુદ્ધ અવસ્થા જેની સેવા કરે છે તેને પણ ધર્મ કયો. ખરેખર તે ધર્મી છે, ખરેખર તો જે સ્વભાવ છે તે ધર્મી છે, અને પર્યાય છે તે તેનો ધર્મ છે. સ્વભાવને ધર્મ કહીએ તો ધર્મ કરનાર પર્યાય તે ધર્મી છે, આમ બે લાગુ પડે. અર્થઘટન કરો તો બે લાગુ પડે કે કોણ ધર્મી છે, કે જે ધર્મ કરે તે ધર્મી છે. કોણ ધર્મ કરે છે, કે વર્તમાન શુદ્ધ અવસ્થા ધર્મ કરે છે તેથી તે ધર્મી છે. એવી પર્યાય ધારણ કરનાર આત્માને પછી ધર્મી કહેવામાં આવે છે, કે આ ધર્માત્મા છે, આ ધર્મી આત્મા છે, આ પવિત્ર આત્મા છે. તેથી સ્વભાવને પણ ધર્મ કહ્યો છે. બધા આત્માને ત્રિકાળ સ્વભાવ તો છે, પણ વસ્તુ સ્વભાવને ધર્મ કેમ કહ્યો? બધા આત્માને ત્રિકાળ સ્વભાવ તો છે, પણ વસ્તુ સ્વભાવને ધર્મ કેમ કહ્યો? કે પર તરફનું લક્ષ છોડાવીને સ્વભાવના આશરે ધર્મ થાય છે એમ બતાવીને વસ્તુ સ્વભાવમાં ધર્મની પર્યાય અભેદ થાય છે, માટે એને ધર્મ કહ્યો છે. શું કહે છે? કે બધા આત્મા એક ન્યાયે તો ધર્મને ધારણ, સ્વભાવને ધારણ કરીને રહેલા છે, પણ જેઓ સ્વીકારતા નથી, સ્વભાવ પોતામાં હોવા છતાં સ્વીકારતા નથી, તેથી તે સ્વભાવ તેને અનુભવ ગોચર થતો નથી, તેથી તે સ્વભાવ તેને પ્રગટ થતો નથી, માટે તેની પર્યાયને મુખ્ય કરીને એમ કહે છે કે તેને ધર્મ નથી, તે ધર્મી નથી. તેને ધર્મ નહીં હોવાથી તે ધર્મી નથી એમ કહેવામાં આવે છે. શું કહે છે? કે સ્વભાવને બધા આત્માને ત્રિકાળ સ્વભાવ તો છે, પણ વસ્તુ સ્વભાવને ધર્મ કેમ કયો? આ પ્રશ્ન ઉઠાયો છે. બધા આત્માને સ્વભાવ તો છે, પણ વસ્તુ સ્વભાવને ધર્મ કેમ કયો? અથવા પ્રગટ ધર્મ બધા આત્માને કેમ ન કયો? કેટલાક ધર્માત્મા છે, કેટલાકને ધર્મ છે અને બાકીનાને ધર્મ નથી એમ કેમ કહ્યું? કે જેણે પરતરફનું લક્ષ છોડ્યું અને એ ધર્મ વસ્તુ સ્વભાવનો આશ્રય કર્યો તેને ધર્મ થાય છે એમ બતાવવા માટે આને ધર્મ છે ને બીજાને વસ્તુ સ્વભાવ એના આત્મામાં હોવા છતાં એને ધર્મ નથી એમ કહેવામાં આવે છે. ચાલો, આ એવું નથી કે આ આપણે માનતા થશું તો જૈન સંપ્રદાય વાળા આપણને માનશે કે નહીં માને. કુળ ધર્મથી જૈન નથી ને અજૈન છીએ. હવે અજૈન છીએ ને આપણે જૈનમાં ભળવા જઈએ તો એમ કે ભાઈ અમારામાં નહીં, તમે ક્યાં અમારા જૈન છો? એવું તો નહીં થાય ને અમારા એ મૂળમાં એવું છે. આ ગામની અંદર એક વિચિત્ર પરિસ્થિતિ છે. મૂળ જ્ઞાતિ એક મૂળ જે છે એની વાડી છે, એના 150 ઘર છે, તો એ કે અમે અમારા તળમાં તમને ન ભેળવીએ, કેમ કે અમારી મિલકતમાં તમારો હિસ્સો લાગી જાય. વાડી છે અમારી પાસે, પછી એક બીજી વાડી થઈ, એણે પણ નક્કી કર્યું કે અમે અમારું એક બીજું તળ છે, આ મોટું તળ, અમારું નાનું તળ છે. પછી શહેર વધતું ગયું ને બહારથી અમારા જેવા આવ્યા એથી વધી ગયા છે બે તળ કરતાં, કેમ કે ઓલા તો કોઈને આવવા ન દે, દિવસે દિવસે એમાં ઘટે છે. બહારથી તો ઘણા માણસો આવ્યા, એટલે આ સૌથી જે નવા એવા એની સંખ્યા વધી ગઈ છે. એણે ત્રીજું સ્થાપ્યું. તો કેમ કે ભાઈ મિલકતમાં બધા ભાગીદાર થઈ જાઓ, તમે અમારા લોકો એ ઊભી કરેલી મિલકત છે, તમે લોકો તો પછી બહારથી વસવા આવ્યા, અમે તમને કેમ અંદર ભેળવીએ? આ ચાલે છે, એમ જ ચાલે છે. તો પછી અહીંયા કોઈ અજૈન વાળા એમ જૈન અજૈનને એમ કે ગમે તો જૈન છે ને તમને નહીં ભળવા દે. ત્યારે પેલો એ વિચાર આવ્યો કે આ તો વસ્તુનો સ્વભાવ છે, આમાં કોઈ નાત જાત વાળા સંપ્રદાયને લેવા દેવા નથી. અને કોઈ નાત જાતમાં કે એમાં નામ કે મંડળમાં નામ લખાવીને કોઈ લાભ લેવાનો આ વિષય નથી કે ચાલો આમાં નામ લખો, આમાં સાધારણ મળશે, ફલાણું મળશે, લાણી મળશે, આ મળશે, એના માટે તો જવું નથી. કોઈ સામાજિક લાભ, સામાજિક સંબંધોનો લાભ, કોઈ આર્થિક લાભ, કોઈ સમાજનો માનનો લાભ, કોઈ સંપ્રદાયનો લાભ, એ કોઈ અપેક્ષા મુમુક્ષુને ન હોઈ શકે, આ ધર્મ કરવા વાળાને હોઈ શકે એવો વિષય અહીંયા કહેવા માંગે છે. એટલે આમાં એ પરિસ્થિતિ નથી કે કોઈ એમ કહે કે ના ભાઈ અમે તમને નહીં ભેળવીએ. આના ભેળવવા નહીં ભેળવવાનો સવાલ નથી, મારે એની તરવાર છે. મારે એની તરવાર એટલે શું? કે તરવાર ભીતે લટકતી હતી ને બે જણા આખડી પડ્યા, તરવાર એક હતી. તરવાર માલિકે ગમે એની હોય, પણ જેને ઉપયોગ કર્યો એની તરવાર થઈ ગઈ નહીં. માલિકીના બદલે બીજાના હાથમાં આવી ગઈ ને એને ઉપયોગ કરી લીધો. માલિકી વાળાને શું લાભ થયો? કે તરવારનો ઘા ખાવાનો લાભ થયો. એટલે તરવાર તો મારે એની છે, એમ ધર્મ કરે એનો છે. જેમ જે કોઈ આત્મા પાપ કરે તો એને પાપ કરવાનું ફળ છે, પુણ્ય કરે તો એને પુણ્ય કરવાનું ફળ છે. એમાં કોઈનું ફળ કોઈને મળતું નથી. કુટુંબ માટે પાપ કરે તો એ પાપનું ફળ ભોગવવા કોઈ કુટુંબીઓ ભાગીદાર થતા નથી. એમ ધર્મ કરે એનો છે અંગત રીતે. પુણ્ય પાપ જેમ અંગત છે એમ ધર્મ પણ અંગત છે. જે કરે એનો ધર્મ છે. કોઈ એને ઘર સાથે, નાત સાથે, સંપ્રદાય સાથે ખરેખર સંબંધ નથી. આપણા અમારે 5-6 દિવસ બધા મંદિરોમાં જે ગુરુદેવે જે મંદિરો સૌરાષ્ટ્રમાં એમના નિમિત્તે થયા છે, એમના મંડળોમાં મળી આવ્યા. આ વાતનું સ્પષ્ટીકરણ કેમ કે અત્યારે એક પ્રકરણ ઉભું થયું છે, ગુરુદેવની પૂર્ણ પર્યાયના સ્થાપનાને વિવાદમાં ખેંચી ગયા છે કહેવાતા આપણા ભાઈઓ. તો ભાઈ વિદ્વાનો આમ કે છે, એના દિગંબરના પંડિતો આમ કે છે, દિગંબર સંપ્રદાયમાં આવું હતું નથી, પણ આ સંપ્રદાયનો વિષય નથી. આ સ્થાપના નિક્ષેપ એ સમ્યક જ્ઞાનના નયનો વિષય છે. અને સમ્યક જ્ઞાન શું કહે છે એ કોઈને જોવાની દરકાર નથી. અજ્ઞાની અધ્યાત્મશૂન્ય વિદ્વાનો શું કહે છે અને સંપ્રદાયને વાળાના ટોળું શું કહે છે એ લોકોને જોવું છે. તો જ્ઞાનીના માર્ગે કેમ ચલાશે? આ મેં વિશે થોડોક સ્પષ્ટ કર્યું. સંપ્રદાય જુદી ચીજ છે, દિગંબર સંપ્રદાય જુદી ચીજ છે, અને વસ્તુ ધર્મ જુદી ચીજ છે. જ્યાં સંપ્રદાયતા આવી ત્યાં સંકુચિતતા આવ્યા વગર રહેશે નહીં. વસ્તુનો સ્વભાવ એવો વિશાળ ધર્મ છે કે જે તિર્યંચોને પણ સ્વીકારે છે ધર્મી તરીકે. તિર્યંચોને પણ ધર્મી તરીકે સ્વીકારે છે. અરે જે ધર્મ ન પ્રગટ થયો હોય, આ એક એવો પ્રકાર બન્યો. આદિનાથ ભગવાનની વાણી છૂટી દિવ્ય ધ્વનિ, ત્યારે કોઈ મહાપુરુષે પ્રશ્ન કર્યો કે પ્રભુ આ અત્યારે કોઈ તીર્થંકરનું દ્રવ્ય છે અહીંયા આપની સભામાં? કોઈ તીર્થંકરનું દ્રવ્ય છે ત્યારે? ભરત ચક્રવર્તીનો આ સવાલ હતો. મહાપુરુષ હતા ને, તે ભવે ગયા છે, ચરમ શરીરી હતા, શાહી દ્રષ્ટિ હતા, ચક્રવર્તીને ભગવાનના નિમિત્તે ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ કર્યું લઈને નહોતા આવ્યા. ભગવાને ધર્મ પ્રવર્તાવ્યો એમાં બધા ધર્મી થયા, એમાં ભરત ચક્રવર્તીએ ક્ષાયિક સમ્યકત્વને ધારણ કર્યું. ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે આ મરીચીનો જીવ છે અંતિમ તીર્થંકર અત્યારે અહીંયા છે, ઠીક કોઈ ક્યાંય હોય કોઈ ક્યાંય હોય, પણ આયા કોણ છે એમ પ્રશ્ન હતો. તો કે આયા અમારી ચુનૌતી છે. તો ભરત મહારાજાએ અર્ઘ ચડાવ્યો છે. હજી સમ્યક દર્શન નથી, મિથ્યા દર્શન છે, વિરુદ્ધમાં પડ્યા છે. અંદર તો વિરુદ્ધ ભાવો ચાલે છે કે આ ખોટું કે છે, આ ખોટું કે છે, આ છેતરે છે બધાને, આ ખોટું કે છે. ભરત મહારાજે અર્ઘ ચડાવ્યો છે. બોલો, એ દ્રવની સામે જોવે છે, એ વસ્તુના સ્વભાવને જોવે છે, પર્યાયને કેટલી હદે ગમ કરે છે. કહે છે કે બધા આત્માને ત્રિકાળ સ્વભાવ તો છે, પણ વસ્તુ સ્વભાવને ધર્મ કયો છે તેમાં એમ કહેવું છે, એમ મર્મ ખુલે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, એનું રહસ્ય એ છે કે પર તરફનું લક્ષ્ય છોડીને જે વસ્તુનો સ્વભાવ છે તેના આશ્રય, તેનો આશ્રય કરે તો ધર્મ થાય છે એમ કહેવું છે. આમ કહેવું છે એ વાત. એકલો માત્ર સ્વભાવનો નિર્દેશ કરવો છે એમને, પણ સ્વભાવને બતાવતા, સ્વભાવ દેખાડનાર અને સ્વભાવ જેને દેખાડવો છે એ બધા વસ્તુના સ્વભાવને જોવા અંદર વળે તો સ્વભાવને જુએ ત્યારે એ સ્વભાવ છે એમ એની હસ્તી સ્વીકારી કહેવાય. એની હસ્તી ક્યારે સ્વીકારી? છે 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 એમ કહ્યું, પણ પરલક્ષમાં ઉભો રહીને છે 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 એમ કરે તો અભવી કરે છે. ફળવા માટે અંતર તત્વને, અંત સ્વરૂપને, અંતરંગ સ્વરૂપને બતાવવામાં આવ્યું છે. એ અંદર વાળવાનો એની અંદર મર્મ છે. જે કાંઈ સમસ્યા છે એ અહીંયા છે, કેમ કે વસ્તુઓના સ્વભાવમાં કોઈ સમસ્યા નથી. એ સ્વભાવ તો અનાદિ અનંત એક રૂપ બધા જ કાળે સર્વ સમયે એક સરખો જેવો છે તેવો છે. એમાં કાંઈ કરવું ન કરવું એ કાંઈ છે નહીં. અને પર્યાય અંદર વળે ત્યારે એનો લાભ છે, એનો સ્વીકાર છે. એ લાભ કહો, એનું અસ્તિત્વ સ્વીકાર્યું કહો, બંને એક છે. અને એટલે પારિણામિક ભાવમાં એ શબ્દ વાપર્યો છે, દ્રવ્ય આત્મલાભ પારિણામિક કહો. પારિણામિક ભાવની વ્યાખ્યા નિયમસારમાં એવી કરી, નિયમસાર કે દ્રવ્યમાં નો આત્મલાભ થાય એને પારિણામિક કહેવામાં આવે છે. એ સ્વરૂપ જ છે, લાભ સ્વરૂપ છે, પ્રાપ્ત સ્વરૂપ છે. પણ છે એમ નક્કી કરનાર એની સામે જોવે છે કે નહીં, બસ આટલું જોવાનું છે. અંદરમાં જે અંતઃતત્વ છે એની સામું છે એમ એને એની હયાતી સ્વીકારતા પર્યાય જ્યારે અંદરમાં વળે છે ત્યારે એને ખરો આત્મલાભ થયો. બસ એટલું કરાવવા માટે એનો નિર્દેશ છે. નિત્ર તો વસ્તુ તો છે, એમાં કરવું કરાવવું કઈ છે વસ્તુમાં નથી. પર તરફનું લક્ષ્ય છોડાવીને એમ આખો વસ્તુનો સ્વભાવ બતાવવાનું કારણ એ છે કે એને પર તરફનું લક્ષ્ય છોડાવીને સ્વભાવનો આશ્રય કરાવવો છે. અને એવું કરે ત્યારે એમ કહે છે કે એ તારો પર્યાય પણ ધર્મ છે, એવું તારો પર્યાય પણ ધર્મ છે. તે ખરેખર હસ્તીને સ્વીકારે, તે ખરેખર આત્મલાભ કર્યો, આત્માને સ્વીકાર્યો, એ જ એનો આત્મલાભ છે. કે આત્માને લાવવો છે તો છે એમ બતાવીને વસ્તુ સ્વભાવમાં ધર્મની પર્યાય અભેદ થાય છે માટે એને ધર્મ કહ્યો છે એમ બતાવવામાં, વસ્તુનો સ્વભાવમાં ધર્મની પર્યાય અભેદતા સાધે છે અને તેથી તેને ધર્મ કહીએ છીએ એમ સ્પષ્ટ કરવું છે. આ રીતે ધર્મ થાય છે અને આ રીતે ધર્મ કરાવવાની વાત છે. વસ્તુ સ્વભાવો ધર્મો એમાં ધર્મ આ રીતે પ્રાપ્ત પર્યાયમાં પ્રાપ્ત થાય એવો પણ મર્મ રહેલો છે. સ્વભાવ તે ધર્મ, અને જે પર્યાય તે સ્વભાવને ધારણ કરે તે પણ ધર્મ એમ કીધું. ધર્મ બહારની ક્રિયામાં તો નથી, પણ દયા દાન ભક્તિ પૂજાના શુભ ભાવ થાય એમાં પણ. ધર્મ બહારની ક્રિયામાં તો નથી, એટલે મન વચન કાયાની ક્રિયામાં તો ધર્મ નથી શરીરની, પણ દયાના પરિણામ થાય, બીજા જીવોની રક્ષાના પરિણામ થાય, એકેન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌરેન્દ્રી પંચેન્દ્રી જીવોની છકાય જીવોની રક્ષા કરે છે. અને દાનના પરિણામ થાય, ભગવાનની ભક્તિના દેવગુરુ શાસ્ત્રની ભક્તિ અને પૂજાના શુભ ભાવ થાય, એ શુભ ભાવ થાય એમાં પણ ક્યાંય ધર્મ નથી. ગુરુદેવે આ પ્રસિદ્ધ કર્યું ત્યારે ત્રણેય સંપ્રદાયમાં ખળભળાટ થઈ. અરે અમે તો અત્યાર સુધી આને ધર્મ માન્યો ને એનો મહિમા કરી કરીને બહુ અર્પણતા કરી, હવે તમે કહો છો કે એને ધર્મ નહીં. કોઈ દાન નહીં કરે, કોઈ પૂજા નહીં કરે, કોઈ ભક્તિ નહીં કરે, આવું તમે કહેશો તો તમારું બધા માનશે એ લોકો નહીં કરે. પણ એમને અનુસરનારાઓએ પૂજા ભક્તિ દયા દાન કર્યું કે ન કર્યું એ ભાવ આવ્યા વિના રહેતા નથી. ભાવનગરના મંદિરના પ્રસંગની વાત કરીએ તો 2025 સાલમાં આ મંદિરનું ખાતમુહૂર્ત થયું, શિલાન્યાસ વિધિ. તો 2025 પ્રથમ દિને, એટલે બેસતા વર્ષે, દિવાળીને બેસતા વર્ષે આપણે જતા ને, દિવાળીથી બેસતા વર્ષે 24 દિવાળીને 25 બેસતા વર્ષે ગુરુદેવનો વિહાર નક્કી થતો હતો, લગભગ નક્કી થઈ ગયો હતો. ખ્યાલ આવ્યો કે આમાં ભાવનગરનું નામ નથી, વિહારમાં ભાવનગરનું નામ નથી. એટલે આપણે બધાએ ગુરુદેવને વિનંતી કરી, સાહેબ ભાવનગર પધારો, અને ત્યાંથી જ શરૂઆત. કંઈક બધું નક્કી થઈ ગયું છે પણ ત્યાંથી શરૂઆત કરવા, 2-4 વહેલો વિહાર થાય તો પછી કોઈ આખો પ્રોગ્રામ છે એમાં ક્યાંય ફેરફાર કરવો ન પડે, અને પહેલો લાભ પણ આપણને મળે. નહીં, આ વખતે ભાવનગર આવવાનો ભાવ નથી. બધાએ વિનંતી કરી તો કે આગ્રહ કરવો નહીં, આગ્રહ કરીએ તો આગ્રહ કરો તો અમે આવીએ, ને ન કરો તો અમે ન આવીએ, એવું કાંઈ નથી. આ શબ્દો કયા હતા યાદ છે? એમાં કુદરતી એવું છે કે આ જમીન લેવાઈ ગઈ ત્યાર પછી તરત જ કારતક મહિનામાં જમીન લેવાઈ ગઈ, અને ખાતમુહૂર્ત તરત નક્કી આપણે કરવાનો એટલા માટે વિચાર કર્યો કે ગુરુદેવનો વિહાર હતો પછી ડિસ્ટર્બ થાય તો એમાં ફેરફાર કરવો પડે, બીજું મુહૂર્ત આવે, એટલે તરત જ વિહાર પહેલા મુહૂર્ત કઢાવ્યું. દોડીને ગયા ગુરુદેવ પાસે, ભગવાનનું મંદિર થાય છે, ખાતમુહૂર્ત કરવું છે, ભગવાન ભગવાન આવે છે તરત જ. ભલે ખાતમુહૂર્તમાં સૌથી પહેલા ભાવનગર બધા, તો એ સ્વભાવ જે આવે છે એ ધર્મ નથી એમ કહે છે, છતાં પણ દેવગુરુ શાસ્ત્રના કાર્ય હોય તો એમનું અનુમોદન આ રીતે રહેતું. કદી એમણે એમ નથી કહ્યું કે તમે કેમ મંદિર બાંધ્યું, તમે આ મંદિર સ્વભાવ તે ધર્મ નથી એમ અમે કહીએ છીએ ને તમે શા માટે મંદિર બાંધ્યું એવું કહ્યું ને, ઉલટાનું એમ કહ્યું કે એમ ભગવાન પધારે છે. ચાલો અમે આવશું પંચકલ્યાણ પ્રતિષ્ઠા હોય તો અમસ્થા 2-4 ભાવનગરને મળે, 8 આઠ નવ દિવસ આગળ પાછળના નવ દસ દિવસથી આજ. તો જ્યારે એ પ્રકારનો પ્રસંગ છે તો એમાં એમ નથી કહેતા કે એ તમે ન કરો, પણ એ ધર્મ નથી એમ તમે માનો, એને ધર્મ ન માનો એમ તો ચોખ્ખું કહે છે. એ પંચકલ્યાણ પ્રતિષ્ઠામાં જ કહે કે આ એક મંદિર નહીં, આવા લાખ કરોડ મંદિર બંધાવે તો એ પરિણામથી ધર્મ નથી એમ કહે. ત્યારે કોઈ પ્રશ્ન કરે સભામાંથી, સાહેબ કોઈ મંદિર નહીં બંધાવે તો કઈ પરિણામ આવ્યા વિના રહેશે નહીં? જ્યાં સુધી શુદ્ધ પરિણામ થાય નહીં ત્યાં સુધી શુભાશુભ પરિણામ આવ્યા વિના રહેતા નથી. એક કુદરતી વસ્તુ છે, એમાં એને એના કર્તૃત્વને તું છોડી દે. મેં દાન દેવાનો ભાવ કર્યો, સૌથી વધારે બોલી મેં બોલી, સૌથી વધારે પૈસા મેં ખર્ચ્યા ધર્મમાં, એ બધાનું કર્તૃત્વ કરતા બુદ્ધિને અભિમાન તું છોડી દે, એમાં ક્યાંય ધર્મ નથી. એ ધર્મ નથી એટલે એની એટલી કિંમત નથી જેટલી ધર્મની કિંમત છે, એવી એની કિંમત નથી. એટલે એના મહિમામાં તું આગળ વધીશ, તો અભિમાનમાં આગળ વધી જઈશ. દોષથી બચાવ્યા છે. દયા દાન ભક્તિ તો જગતના અનેક જીવો કરે છે, અંધશ્રદ્ધાળુ એ પાર વિનાના પૈસા ખર્ચે છે, પણ સાથે સાથે અભિમાન બાંધ્યા વિના રહી શકતા નથી, બંધાઈ જ જાય છે. પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયમાં જે ભાવ થાય, મેં કર્યો હું કરું એ તો આવ્યા વિના રહે નહીં. જો એ દ્રઢ સ્વભાવને સ્વીકારે, વસ્તુનો સ્વભાવ છે એને સ્વીકારે ને એને આશ્રય ધર્મને સ્વીકારે તો જ એના અભિમાનથી રહી થાય, નહીતર થયા વિના રહે નહીં. અને ધર્મની પર્યાયમાં અભિમાન એટલે થતું નથી કે ધર્મની પર્યાય તો સ્વભાવના આશ્રય થાય છે, અને સ્વભાવ એટલો મહાન છે કે ધર્મની પર્યાય અનંતમય ભાગે છે એવું એને જ્ઞાન થાય છે. ધર્મની પર્યાયમાં પર્યાયનું ને દ્રવ્યનું યુગપત જ્ઞાન થાય છે, તેથી પર્યાય ને દ્રવ્ય બે વચ્ચેનું અંતર કેવડું મોટું છે એ પણ એને સમજાય છે. મુનિરાત થયા હોય ધર્મ ધુરંધર તો પણ એ જાણે છે કે પર્યાયમાં હું પામર છું. મેં શ્રીના વચનામૃતમાં એ વાત કરી છે, મુનિરાત પણ જાણે છે પર્યાયમાં દ્રવ્ય હું સિદ્ધ સમાન છું તો પણ પર્યાય હું પામર છું. ક્યાં મારું દ્રવ્ય ને ક્યાં પર્યાય, આ પર્યાય એના જીવડી બરાબર ન થાય ત્યાં સુધી ક્યાંય અહમ બુદ્ધિ કરવાનો પ્રશ્ન રહેતો. જેવો ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાયમાં મુનિ દશાની ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાયમાં પણ અહમપણું ધારણ કરતા નથી, અભિમાન કરતા નથી, તે શુભ ભાવમાં શું અભિમાન કરે? એ તો વિકારી ભાવ છે, એમાં તો રાગ છે. વિતરાગ ભાવમાં અભિમાન ન કરે, એ રાગમાં અભિમાન કરવાનો ક્યાં પ્રશ્ન છે? રાજા કઈ ઉકડાનો મહિમા કરે એમ કે મારા જે ભંડાર છે એની અંદર સોના સોનું ચાંદી હીરા નો મોટો ભંડાર છે, પણ મારા 50 ગામને 50 ઉકેડાય છે એવું કઈ વર્ણન કરે ને એનો મહિમા કરે? મારે તો 50 ગામ છે, 5000 ગામ છે ને એને 5000 ઉકેડ્યા છે, હે ન કરે એવું કોઈ મહિમા કરતું નથી. એમ સ્વભાવમાં રહેલા ગુણ ને ગુણના આશરે પવિત્રતા પ્રગટ થાય એની મહિમા હોય, પણ રાગના ઉકેડાની મહિમા હોય નહીં. એ તો ત્યાં તો ગંદકી છે ઉકેડામાં, રાગ તો મલિન ભાવ છે, એ મલિન ભાવની મહિમા હોય શકે? સાંભળી પણ ધ્યાન દીધું નહી, સાંભળવા મળી અનંત કાળમાં નથી મળ્યું, એવું નથી કે શંકરના સમોસરણમાં ગયો છે, પણ એને ધ્યાન નથી દીધો. બીજે એનું ધ્યાન રાગ અને રાગના વિષયરૂપ જે પદાર્થો એના ઉપર એનું ધ્યાન ગયું છે. સમોસરણમાં જાત જમાળ બહુ છે, રોકાઈ ગયું બધું જોવામાં, અસાધારણ છે. દૈવી સમોસરણ છે, આઠે વર્ષે અહીંયા એક વરઘોડો નીકળે તો ઘરનું કામ છોડીને દુકાનનો ધંધો છોડીને બહાર જોવા નીકળે છે કે બાજુ વાગતું હોય ત્યાં જુઓ છો રથયાત્રા નીકળે વરઘોડો નીકળે એટલે લોકો બહાર ચારે બાજુ જોવા ઉભા રહે છે શું બતાવે છે કુતૂહલ છે એ જાણે ભગવાનનું સમોસરણ તો ક્યાં વાત છે જેની એક એક ચીજ અવર્ણનીય છે એની કળા એની કારીગરી એક એક પથ્થરની તેજસ્વીતા આ તો ઓલો મંગળ પહેરે છે ને લાલ કાંઈ તેજ બેજ ન હોય કાંઈ લાલ કેવા રંગનો રંગીત પથ્થર હોય છે ખાલી હે ગ્રહો પહેરે છે હે કેવા બોધા પથ્થર લાગે કાંઈ એમાં પ્રકાશ દેખાય છે કાંઈ હે રંગ હોય ને એટલે એવું લાગે વિલાયતી નળિયા જેવો રંગ હોય છે એવા બધા રંગ હોય છે કાંઈ કાંકરા જેવું હોય આમ તો ખબર ન પડતી હોય એવો કાંકરો પડ્યો કોઈ અડે નહીં હે નદીમાં તેવા રંગીન કાંકરા હોય છે કે ત્યાં તો એક એક તમે એક પથ્થરની એની એક એક કણી જુઓ સમોસરણની અંદરથી આમ પ્રકાશનો પુંજ ચારેકોર દેખાય ત્યાં કોઈ ઇલેક્ટ્રિફિકેશનની જરૂર નહીં ધીરુભાઈ કોઈ દોરડા નહીં કોઈ વાયર નહીં કાંઈ બલ્બ નહીં કાંઈ ટ્યુબલાઇટ નહીં કાંઈ નહીં વગર બત્તી કરે 24 કલાક ત્યાં ઝાગ ઝમાળ રહે છે એટલો પ્રકાશ 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 એટલો એના સમોસરણના દિવાલને લાદી રતન રત્નોના હોય છે એમાંથી પ્રકાશ નીકળે છે તો પણ ભગવાનનો જે દેહ છે એનો પ્રકાશ એટલો બધો છે કે ત્યાં જોવે તો અહીંયાથી ઉપયોગ ખસીને સમોસરણમાં ના આવે સમોસરણ એક વખત તો આશ્ચર્યમાં રોકી દે ઉપયોગને પણ ભગવાનના દેહ સામું જોવે આત્મા તો અરૂપી છે પણ એવું સૌમ્ય તેજ એમાંથી નીકળે છે ને એટલો તેજનો પુંજ હોય છે દેહ પણ પરમ અવતારિક હોય છે આ લોકોએ ઠરાવ્યું કે ઝાડા થઈ ગયા ને રોગ થઈ ગયો ને દવા મગાવે પણ એવું કાંઈ થાય નહીં તો પુણ્યધારી છે શંકરની પ્રકૃતિ જે સર્વોત્કૃષ્ટ પુંજ છે ચક્રવર્તીથી પણ ચક્રવર્તીને નરેન્દ્ર કહ્યા છે પણ એ નરેન્દ્ર પણ એને વંદે છે એનાથી પુણ્ય એમનું ઊંચું છે ઇન્દ્રો પણ એને વંદે છે દેવ દેવેન્દ્ર પણ એને વંદે છે એનાથી પણ પુણ્ય એમનું ઊંચું છે દેવને રોગ ન થાય ને ભગવાનને થાય ઊંચા પુનવાળાને થાય નીચા પુનવાળાને ન થાય ઊંચા પુનવાળાને થાય એવું થઈ ગયું આવે છે ને લોહી ખંડવાથી ગયો અને દવા મગાવે આપણે મુનિ દવા ન મગાવે ભગવાન તો મુનીશ્વર છે મુનિન્દ્ર છે એ તો ભગવાનને તો જન્મથી નિહાર નથી આ તો અર્યન થયા ને લોહીના જાડા થયા કહ્યું પણ ભગવાન જન્મે ત્યારથી એને નિહાર ન હોય મનુષ્ય થયા માતાના પેટમાં આવ્યા ત્યારથી એમની પુણ્યની પ્રકૃતિ જુદી છે આખી આહાર હોય એમને નિહાર ન હોય એમ છે અર્યનની તો વાત શું કરવી એ તો એટલું એમનું શરીર સમચતુરસ્ર સંસ્થાન અરસ પરસ એટલો ચોરસ ખાટ હોય છે એટલું તેજસ્વી હોય છે એટલું પુણ્યથી પ્રભાવિત હોય છે કે જોનારને તૃપ્ત ન થાય ત્યાંથી એને નજર ફેરવવી ગમે નહીં જોયા જ કરો ધરાય નહીં જેમ હા આવતા જેને ભવ હોય એને ન હોય એને શું થાય કંઈક પાછલા નથી થતું હશે ગમે એમાં હવે તો આપણે બહુ ખ્યાલ નથી પણ આપણે આ ભગવાન આવ્યા છે બહુ સરસ પ્રતિમા આવ્યા છે ભગવાન એમ ઉપયોગ જાણે અહીંયાથી લેવાનું મન ન થાય ને એમની વાણીમાંથી એ વાણીનો કહેવાનું તાત્પર્ય વાણીનો વિષય જે વાચ છે શુદ્ધાત્મા છે ત્યાં સુધી ઉપયોગ જાય અને આત્મરસ પ્રગટ થાય એનો તો બીડો પાર ખલાસ એનો સમોસરણમાં ગયું સાર્થક થઈ ગયો એ પછી તરી જાય છે એ પોતે અરિયન થઈ જાય છે કાળે કરીને શું કહે છે કે ધર્મ બહારની ક્રિયામાં તો નથી, પણ દયા દાન ભક્તિ પૂજાના શુભભાવ થાય એમાં પણ ધર્મ નથી. એમાં ધર્મ નથી ને એમાં ધર્મ થવાનું કારણ પણ નથી. આખા જગતના જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું તે આત્માનો ધર્મ છે. જગતના સચરાચર સર્વ પદાર્થનો આત્મા માત્ર જ્ઞાતા થઈ જાય એવું જ્ઞાતૃત્વ એ વસ્તુનો ધર્મ છે, એ આત્માનો ધર્મ છે. એવા જ્ઞાતૃત્વથી જ્ઞાન ચ્યુત થાય અને ખેંચાય પર પદાર્થ પ્રત્યે તો એને જ્ઞપ્તિ પરિવર્તનનો પણ દોષ કયો છે. સ્વના આશ્રયે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના આશ્રયે જ્ઞાન પણ જ્ઞાતા દ્રષ્ટાપણું સાક્ષીપણું પ્રગટ કરે છે. એ સાક્ષીપણું ન રહે ને ક્યાં ખેંચાય જ્ઞાન, એ જ્ઞાનનો દોષ થઈ ગયો, વિભાવ થઈ ગયો. કશાય નથી પણ અસ્થિરતાનો દોષ છે. આખા જગતના જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું તે આત્માનો ધર્મ છે એમ નિર્ણય થયો એ જ ધર્મ છે. એવો જ્ઞાનમાં નિર્ણય થયો વસ્તુના સ્વભાવનો એ જ્ઞાનનો ધર્મ છે. પ્રથમમાં પ્રથમ વસ્તુ સ્વભાવરૂપી જે ધર્મ છે તેનો નિર્ણય કરવો એવો ધર્મ છે. વસ્તુ સ્વભાવ સ્વરૂપ જે ધર્મ છે એનો નિર્ણય કરવો તે પ્રથમ ધર્મ છે. આમ લેવું છે, અહીંયા જે વાત થાપતી છે એ સ્વભાવનો નિર્ણય કરવા ઉપર ગુરુદેવનું વજન છે. પહેલા પણ એવી વાત લીધી શું ત્રીજી લીટીંગમાં, અહીં ત્રિકાળ સ્વભાવનો નિર્ણય કરીને એમાં અભેદ થાય. નિર્ણય કર્યા વિના સીધો અભેદ નહીં થાય. નિર્ણયનું પ્રકરણ આપણે નિર્ભ્રાંત દર્શનમાં છેલ્લું, નિર્ણય કરીને અભેદ થવાશે, નિર્ણય કર્યા વિના અભેદ થવાતો પહેલા નિર્ણય કરવો જોઈએ. એમ નિર્ણય થયો એ જ ધર્મ છે. અભેદની અપેક્ષાએ એ ધર્મનું કારણ છે એટલે એને ધર્મ કહ્યો. શ્રીમદજી એને સંકેત કહ્યું, સમ્યક સન્મુખ થયો ને એટલે એને સંકેત કહ્યો. એવો નિર્ણય થવા માટે સત્પુરુષના ચરણમાંની સેવા એમ લીધું એટલે એને એનું કારણ કહીને એને સંકેત કહી દીધું. ત્રણ સંકેત લીધા ને 751 એ વિષય છે. એમ નિર્ણય થયો એ ધર્મ છે. અભેદની અપેક્ષાએ ત્રિકાળી સ્વભાવને ધર્મ કહ્યો છે. ત્યાં અભેદ થાય છે, પર્યાય દ્રવ્યમાં અભેદ થાય છે એટલે ધર્મની પર્યાય ત્રિકાળીમાં અભેદ થાય છે તેથી ત્રિકાળી સ્વભાવને પણ ધર્મ કહ્યો છે. આમ કહ્યું પર્યાયના ધર્મને, પર્યાયના ધર્મને અનુસરીને એને પણ ધર્મ કહ્યો. એને આમ તો સ્વભાવ કહ્યો છે પણ સ્વભાવ કહેવા ઉપરાંત એને ધર્મ શું કરવા કહ્યો? સ્વભાવ તો સ્વભાવ છે, એ તો છે, દ્રવ્યને સ્વભાવ છે. પણ અહીંયા આત્માનું પ્રકરણ લઈએ તો આત્માના સ્વભાવને ધર્મ શું કરવા કહ્યો કે ધર્મની પર્યાય એમાં અભેદ થાય છે માટે એને પણ ધર્મ કહો. આમ થઈ લીધું પર્યાયથી એને દ્રવ્યને ધર્મનું નામ કહ્યું. ધર્મની પર્યાય ત્રિકાળી સ્વભાવમાં અભેદ થતી હોવાથી ત્રિકાળી સ્વભાવને પણ ધર્મ કહ્યો એમ કહે છે. પર્યાયમાં ધર્મ થાય છે, ધર્મ જે થાય છે તો પર્યાયમાં થાય છે. પર્યાયમાં ધર્મ થાય છે એ ધર્મની વાત નથી, કેમ કે તે ભેદ વિવિક્ષામાં જાય છે. એવો ભેદ પાડવો નથી અહીંયા. પર્યાયમાં ધર્મ થાય છે, પર્યાયમાં ધર્મ થાય છે એમ એવો ભેદ નથી પાડવા. અભેદ વિવિક્ષામાં ધર્મ ને ધર્મીનું ઐક્ય થાય છે એને ધર્મ કહે છે. એમાં પર્યાયમાં ધર્મ થાય છે એમ કહીને દ્રવ્યને દૂર રાખવાની વાત પણ નથી. મિત્ર કોઈ એમ પણ ધર્મ તો પર્યાયમાં થયો ને, ત્રિકાળી તો નહોતો જ પણ ધર્મ તો પર્યાયમાં થયો ને કે એમ એને લેવો નથી. એવી ભેદ વિવિક્ષાથી પણ અહીંયા વિચારવું એ ધર્મની એમ ધર્મની વાત નથી. કેમ કે તે ભેદ વિવિક્ષામાં જાય છે. જેમ ગોળનો ગળપણ મીઠાનો ખારો અફીણનો કડવો અને લીંબુનો ખાટો સ્વભાવ છે એમ આત્માનો જ્ઞાન દર્શન સ્વભાવ છે. આત્મામાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત 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 સુખ આનંદ આદિ જે સ્વભાવ છે એનો ધર્મ છે. એમ જેમ દરેક પદાર્થને આ મીઠું અફીણ લીંબુ વગેરે લીધા ગોળ વગેરે એમ આત્મા પણ પદાર્થ છે અને એ પદાર્થને એનો પોતાનો સ્વભાવ છે. એ સ્વભાવને ઓળખીને નિર્ણય કરીને એમાં અભેદ થવા માટે આ બધો વિસ્તાર કરવામાં આવે છે.
જય હો કૃપાલુ શ્રી કાન ગુરુ દેવ જય હો વિરાગી દિગંબર જિન ધારમણો જય હો.